પ્રભાતમાં બ્રાહ્મ મુહૂર્તની અંદર જ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો ઉપરનો વિજય, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો અને આ સંસાર શું છે અને એમાં જે પરમાત્મા ચેતના આત્મચેતના એનું અસ્તિત્વ કેવી રીતે ક્યાં છે અને કેવી રીતે જોઈ શકાય, એને કેવી રીતે સમજી શકાય, એના માટે મારા શ્રીએ એક ઈશ્વરના દાસ નામના ભક્ત એમના મુખે આ વાત ગવડાવી છે. અલખને નિરખવા આંખ ઉલટી ભઈ, અલક્ષ લક્ષ અને અલક્ષ બે છે, જોઈ શકાય તે અને ન જોઈ શકાય તે. લક્ષ નક્કી હોય ત્યાં પહોંચો ને જેને અચીવમેન્ટ કહેવામાં આવે છે, અને અલક્ષ એટલે જ્યાં પહોંચી શકાતું જ નથી, આ શરીરનો એ વિષય જ નથી, શરીરથી તદ્દન અલગ છે, એનાથી એનો સ્વભાવ એનું અસ્તિત્વ બધી રીતે ગુણધર્મની રીતે બધી રીતે અલગ છે. તો એ અલખને આત્માને ઇન્દ્રિયો જોઈ શકતી નથી, સ્થૂલ ઇન્દ્રિયો જોઈ શકતી નથી અને સ્થૂલ ઇન્દ્રિયોનો વિષય પણ નથી, જેમ આપણે અગાઉ જોયું હતું. તાત્પર્ય એ કે જે જેનું કામ એ કામ એ જ કરી શકે, બીજો કરી શકે જ નહીં. જેમ ડોક્ટર હોય તે એન્જિનિયરનું કામ ના કરી શકે ને એન્જિનિયર હોય તે ડોક્ટરનું કામ ના કરી શકે, બસ એવી રીતે સ્થૂલ ઇન્દ્રિયો છે એ સૂક્ષ્મને ક્યારેય જોઈ શકે છે, એને સ્પર્શી શકે પણ નહીં, પકડી શકે પણ, અને સૂક્ષ્મ એ ક્યારે સ્થૂલ થઈ શકે નહીં. સૂક્ષ્મ એ સૂક્ષ્મ છે અને સ્થૂલ એ સ્થૂલ છે. સ્થૂલ એ સૂક્ષ્મનો, સૂક્ષ્મ એ સ્થૂલનો વિષય જ નથી, અને એટલા માટે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે આંખ ઉલટી વહી, દ્રષ્ટિ વૈચારિક દ્રષ્ટિ, સ્થૂલ દ્રષ્ટિ નહીં, સૂક્ષ્મ દ્રષ્ટિ. આંખ વડે જે આ જગતને જોઈએ છે એ સ્થૂલ દ્રષ્ટિ છે, પણ ચિંતન વડે જ્યારે આપણે આપણા જ્ઞાનનું ત્રીજું નેત્ર ખોલીએ છીએ ત્યારે સૂક્ષ્મ દ્રષ્ટિ થાય. શંકર ભગવાનની પાછળ પાસે ત્રીજું નેત્ર છે, એનું તાત્પર્ય એ છે, એનો અર્થ છે કે એમની પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ છે, બે આંખ વગરની ત્રીજી દ્રષ્ટિ. એટલે શિવને ત્રિનેત્ર કયા, જ્ઞાની છે, અને પોતાના જ્ઞાન ચક્ષુ વડે પોતાના સ્વસ્વરૂપનું દર્શન સ્પષ્ટ પરમાત્માને પ્રાપ્ત કરે, સ્વયં પરમાત્મા. એટલે ત્રિનેત્રનો અર્થ આ છે કે એની પાસે સાચું જ્ઞાન છે, આત્માની દ્રષ્ટિ, અને એ ત્રીજા નેત્ર વડે જ આત્માને અનુભવી શકે. બાકી આ બે સ્થૂલ નેત્ર છે, એનાથી ક્યારેય આત્મા કે પરમાત્મા મળવાનો, જડવાનો, શોધી શકવાનો જ નથી, અને એટલા માટે આંખ ઉલટી હોય, આત્માની અનુભૂતિ કરવા માટે આંખને એટલે દ્રષ્ટિને ફેરવી નાખવી પડે, સ્થૂલ દ્રષ્ટિ ના ચાલે. આંખ ઉલટી ભયનો અર્થ આ છે, આખી દ્રષ્ટિ બદલી નાખવી પડે. જે ખોટી દ્રષ્ટિ છે, સ્થૂલ દ્રષ્ટિ છે, એમાંથી બહાર આવી જાય. સૂક્ષ્મ દ્રષ્ટિ. આપણું મન પણ જયારે ખોટા વિચારો કરે છે, ખોટે માર્ગે જાય ચાલે, ત્યારે સ્થૂલ ભાવ હોય તો દેખાય. પણ મન જયારે ચિંતન કરવા બેસે પરમાત્માનું, આત્મચેતનાનું, કે હું કોણ છું, આ શરીર કે હું નહીં, આ જગત તો નાશવંત છે, આખી આખી સૃષ્ટિ તો કે સ્વપ્નવત છે, તો આમ જે સમજ્યો છે અને પોતાના જીવનની અંદર એને ઉતારી લીધું છે એનું નામ છે જ્ઞાન. અને એનું નામ છે કે દ્રષ્ટિને ફેરવી લીધી, સ્થૂલ જગત તરફથી પોતાનું પોતાની નજર ફેરવી લે અને સૂક્ષ્મ તરફ વળી જાય, આત્મા તરફ. ઘણી વાર કે મેં દ્રષ્ટિ ફેરવી લીધી, હવે એ કાર્ય મેં છોડી દીધું, એ તરફ હું જતો નથી, જોતો નથી, કરતો. આંખ ઉલટી અહીંયા ગાડી સ્થૂલ વ્યવહાર માટે નહીં, અલક્ષ સૂક્ષ્મ ચેતનાને પ્રાપ્ત કરવા માટે, અનુભૂતિ મેળવવા માટે અલખને એની રાખ. જે ક્યાંય નથી જોઈ સમજી શકાતું, જોઈ શકાતું આ સ્થૂલ શરીર, એને મારી સૂક્ષ્મ ચેતના વડે મારે પોતે જ એની અનુભૂતિ કરવી છે, અલખને નિરખ, એને પામું, એને સમજું, એને અનુભવું. એટલા માટે કહ્યું આંખ ઉલટી, આખી વિચારધારા ફેરવી નાખી. જે પોતે પકડી રાખી હોય આજ સુધી કે ખોટું છે, મારી માન્યતાઓ ખોટી છે, મારી સમજણ પણ કાચી છે, એટલે લાવ અહીંયાથી પાછું. એટલે કવિએ લખેલું, ભૂમિયા વિના રે મારે ભંવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી. પણ પછી એને ખબર પડી કે મારી ભૂલ છે, તો એને બીજું કાવ્ય રચી લીધું એની ઉપર. એ રીતે નર્મદે પણ હજુ રચ્યા ખરા, પણ અમુક એક બે કાવ્યની ભૂલ સમજીને પાછા ત્યાંથી પાછા હતા. એ દ્રષ્ટિને ફેરવ. તો અહીંયા ગાડી આંખ ઉલટી ભઈ એનો અર્થ છે પોતાની વૈચારિક દ્રષ્ટિ, પોતાની વૈચારિક દિશાને બિલકુલ ફેરવી નાખી. પોતાની વૈચારિક દ્રષ્ટિને બિલકુલ ફેરવી નાખી તો જ આત્માનું દર્શન થઈ શકે. કોઈ માણસ કુમાર્ગે ગયો હોય અને કોઈક સારી સોબત મળે અને પાછો વાળી દે, ચાલ આ રસ્તો ખોટો છે, આવી રીતે જીવન ન જીવાય. આમ માણસનું આખું જીવન બદલી નાખે, એનો રાહ બદલી નાખે, એની દ્રષ્ટિ બદલી નાખે. એવી રીતે આત્માનુભૂતિ કરવા માટે પણ આ સ્થૂલ જગતમાંથી મન ઉઠાવી લેવું પડે, કે આ બધું જ નશ્વર છે, સ્વપ્નવત છે, ક્ષણભંગુર છે. જોઈએ છે હજારો વર્ષોથી, યુગોથી આ સૃષ્ટિ ચાલી આવે છે, એનો પ્રવાહ નદીના પ્રવાહની માફક એક ધારો વહ્યા જ કરે, છૂકાતો નથી, અટકતો પણ નથી. પાણી કેટલું હજારો ટન વહી જતું હોય પણ આપણે 5-10 વર્ષ 15 વર્ષ પછી જોવા જઈએ, ઓહો આ તો એ જ ગંગા નદી છે, હું જ્યાં 25 વર્ષ પહેલા નું જોયું. એટલે ભાઈ 25 વર્ષમાં તો કેટલાય પાણી વહી ગયા ગંગા ઉપર. એમ આ સૃષ્ટિ, આ પૃથ્વી ઉપર એવા યુગો બંધ આપણા જેવા તો કેટલાય પ્રવાહો આવીને વહીને કિનારા કે બે કિનારાની વચ્ચેથી આગળ નીકળી ગયા જતા. તો એ જે સતત એની પ્રવાહિતા છે એટલે બદલાતું રહે છે, એટલા માટે એને ક્ષણભંગુર થયું. હર પડે પડે, હર ક્ષણે ક્ષણે આગળ વધે, નવું આવે છે, સમુદ્ર તરફ જાય, જીવન પણ આપણું જન્મ્યા ત્યારથી મૃત્યુ તરફ હરેક ક્ષણે નદીના પ્રવાહની માફક સમુદ્ર તરફ કે મૃત્યુ તરફ વહેતું છે, અને હરેક ક્ષણે આપણું જીવન કપાતું જાય છે, ભાંગતું જાય છે. એટલા માટે એને ક્ષણભંગુર કહ્યું. હરેક ક્ષણે ક્ષણે માણસ જીવતો જતો નથી, મરતો જાય. અને છેક છેડે પૂર્ણાહુતિ થઈ જાય, મૃત્યુની રોજ મરવાનું. હરેક શ્વાસે શ્વાસે ગયા શ્વાસ, કેમ કે માણસ ગયો એમાં તો આટલો શ્વાસ ગયા, આટલો સમય ગયો, આટલા વર્ષ પૂરા થઈ ગયા, એટલા વર્ષ જીવનના ઓછા થયા, પરવારી થઈ ગયા, પૂરા થઈ ગયા, તો એને ક્ષણભંગુરતા કહે. અને ક્ષણભંગુરતાની નો વિચાર કરીને આ બાબત અહીં આગળ લખાવી કે સ્થૂલ જગત ક્ષણભંગુર છે, નાશવંત. આ દ્રષ્ટિ જે આવે એનું નામ છે આંખ ઉલટી. એમાં આસક્તિ અધ્યાસ કે જે જોઈએ છે એ બધું ક્યાં તો આપણે છોડીને જવાનું છે, ક્યાં તો એ આપણને છોડીને જશે, આટલી સમજણ આવે અને એમાંથી પોતે કંઈક ચિંતન કરે તો આંખ ઉલટી ગઈ, બસ એની દ્રષ્ટિ બદલાઈ ગઈ, જીવન બદલાઈ ગયું. છે ખરું, પણ કેટલા, ક્યાં સુધી, કેટલું, કઈ પડે, કોણ તાળા વાસીને ચાલવા માંડ્યો, ખબર પડે. તો એ જે બાબતને અહીંયા આગળ આંખ ઓલટી ભાઈનો અર્થ એ છે કે એને પોતાનો માર્ગ બદલી નાખ્યો. અનુભવી હોય તો અર્થ જાણે, પણ એને સમજનારો સમજાવનારો કોઈ હોય ને તો તમે એનો સાચો પરિચય મેળવો. એક પાઠ હતો, હીરો તો ફેંકી ભણ્યા, હીરો તો પાઠ આખો બહુ સરસ હતો કે એની પાછળ કે તારું આખું જીવન વૃદ્ધ થઈ ગયું, એમ કે ગમે તેમ વેઠીને આખરે જીવનને ફેંકી દીધું, જોરમાં ફેંકી દીધું, એને માટી કરી નાખી. તો હીરા જન્મ અમોલ થા પાણી બદલે, એને વેઠીને અનુભવી હોય તો અર્થ જાણે, પણ જે સાચો સમજદાર હોય જીવન શું છે, આ જે કંઈ શરીર મળ્યું છે એની પાછળનો લક્ષ્ય અને ધ્યેય શું છે એને સમજવા વાળો હોય તો જ એને સાચી રીતે જાણી શકે. અને એના માટે આટલી બધી ઊંચી વાત કરી કે અનુભવી સિવાય માણસ આત્મા સુધી સાધક પહોંચી શકતો, અને એટલા માટે ગુરુની આવશ્યકતા. ગુરુ એટલે અત્યારે અંગ્રેજીમાં કે ગાઈડ, માર્ગદર્શક, જીવનનો માર્ગદર્શક. પેલી કોઈ સ્થાન કોઈ જગ્યાનો એને ગાઈડ કહીશું, ભૂમિઓ. પણ આ ભૂમિઓ આ માર્ગદર્શક છે જીવનનો માર્ગ, જે ગુરુ મહારાજ સાચો રાહ બતાવે અને એ સાચા મુક્તિને માર્ગે. ગઈકાલે વાત કરી હતી ને, સદગુરુ સંતતિ કે સંપત્તિ નહીં આવે, સદગતિ. એના માટે કહ્યું કે અનુભવી હોય, જે અનુભવી હોય તે જ આપી શકે, એનું કામ નથી. જે જેનો વિષય છે તે જ વિષયમાં તમને સ્પષ્ટતા કરી આપશે, તમને સારી રીતે શીખવાડશે. પણ એનો જે વિષય એના કરતા બીજું આપવો જોઈએ, એને શીખવાડી શકે, એ પોતે પણ નહીં આગળ વધી શકે. એટલે આત્મચિંતનનો જેને અનુભવ હોય, અભ્યાસ હોય, એ જ આ અર્થ આને સમજશે. એને માટે કહ્યું કે અર્થ જાણે કોણ અનુભવી હોય. એ અનુભવી કેવો હશે, એની પાસે કેવા અનુભવો છે, એ અનુભવ ક્યાંથી લાવ્યો છે, એને કોઈ પરંપરાએ જ આપ્યા, પોતાની વિચારધારાએ પણ આપ્યા. એમ મૂલ મોલે જઈ મોજ માણે, બસ વેદ વેદ અગાધમાં વાણીએ વર્ણવ્યો એ શબ્દ. અનુભવી હોય તો જાણે, પણ ક્યાંથી જાણે? વેદની ગહેરાઈ, અગાધ વેદ, વેદોની અંદરનું જે જ્ઞાન છે, તત્વજ્ઞાન ખૂબ જ પૂર્ણું છે, એ ઊંડા જ્ઞાનની અંદર વર્ણન કરવામાં આવ્યું, અનુભવવામાં નથી આવ્યું. વેદ અગાધમાં ખૂબ ઉડાણથી વેદોની અંદર એનું વર્ણન છે, પણ વેદોના એ વર્ણનને કોણ ઓળખી શકે? અનુભવી હોય તે અર્થ જાય. વેદની પુસ્તકની અંદર હોય ખરું, પુસ્તક લઈને ફરીએ ખરા, વેચાતા લાવી મૂકી દઈએ, પણ વર્ગમાં વર્ગખંડમાં બેઠા સિવાય, ભણ્યા ને સમજ્યા સિવાય એ વિષયમાં કશું ખબર ના પડે. તો એના માટે કોઈ પ્રાધ્યાપક પાસે, કોઈ શિક્ષક પાસે જઈને બેસે અને સમજાવશે, એની અંદરની જે કંઈ અણસમજી આપણા માટેની એ ખોલશે. હા, હવે સમજાય. કદાચ એ પુસ્તકની અંદર છે, એનાથી આગળ પણ તમે વિચારી શકશો, પણ ક્યારે તમારી પાસે કોઈ માર્ગદર્શક અનુભવ. આત્માનુભૂતિ જેને પ્રાપ્ત કરી છે એને એવો પણ કોઈ અનુભવી ઉપાસક એની પાસે ગયા છું, તેનો સાથ હશે ને, તો જ એ ઊંડા વેદના અગાધ ઉડાણમાંથી પણ, વેદ જ્ઞાનના ઉડાણમાંથી પણ એને બહાર કાઢી લાવશે. ત્યાં આગળ કદાચ તમે વાંચી જશો, એનાથી બોલી જશો, વાંચીને વર્ણવ્યો છે ખરો, પણ ઉડાણમાં વર્ણવ્યો છે, પણ ત્યાં સુધી પહોંચીને એનો આનંદ લેવાનો. મૂલ મોલે જઈ, મૂલ મોલે જઈ મોજમાં, ત્યાં સુધી પહોંચે અને એ મૂળ સુધી પહોંચીને એની કિંમતને સમજે. મૂલ મોલ મૂલ્ય, જે ઉડાણમાં જઈ એનું એને અનુભવ, એનો આનંદ, અને એ આનંદ જયારે એને મળે ને, મૂલ મોલે જઈ મોજ માણે એ અલખને નિરખવા, એ અનુભવી એને આંખ, એને આંખ એની દ્રષ્ટિ બદલાઈ ગઈ, બસ મને મળી ગયું, મને પ્રાપ્ત. આ જે આખું તત્વ છે એ આત્મ ઉપાસના ઉપર, આત્મદર્શન કેવી રીતે થઈ શકે એ આખું જ આ પદની અંદર, આ પ્રભાતની અંદર ઈશ્વરદાસ વિશ્વ નામના ભક્તએ સરસ રીતે બોલ્યું કે આટલામાંથી તમને મળશે તમારું નિજ સ્વરૂપ, અને એ તમને કોઈક અનુભવી ગુરુ મહારાજ જ આપી શકશે, અને એની અંદર તત્વ ચોવીસનો સંત પાય સાધન માહિતી ઉર્મી અલગી. સાધન જે કઈ કરીએ મેળો એ આધાર છે, અને આધાર લઈને જ્યાં પહોંચ્યું છે ત્યાં પહોંચી ગયા, પછી આધારની કોઈ જરૂર નથી. અહીંયા એ કહેવા માંગે છે, સાધન માહિતી ઉલટી અલગી. તત્વ સુધી પહોંચ્યા, કોઈ ગાડીમાં બેઠા, એક આપણે જવાનું સ્થાન નથી, ગામ નથી, ગાડીનો ઉપયોગ કરી લીધો, આપણું ગામ આવ્યું, આપણે ઉતરી પડ્યા, છોડી દીધી ગાડી, જ્યાં સુધી ગાડીમાં બેઠા છીએ ત્યાં સુધી એ બી આ જગ્યા મારી, અમારો સામાન કેમ ખસેડી નાખ્યો, ઝઘડ્યું. પણ સ્ટેશન આવીને ઉતરી ગયા પછીથી એની પર કોણ બેઠો, શું થયું, આપણે પાછુવાળી જોવા જઈએ કેમ કે મારે જ્યાં પહોંચ્યું હતું મેં સાધનનો ઉપયોગ કરી લીધો, મારે એની જરૂર નથી. સાધન માયેથી ઉર્મી અલગી, ઉપાસના કરવા માટે આત્મતત્વ સુધી પહોંચવા માટે જે સાધનનો ઉપયોગ કર્યો એ સાધન આત્માનુભૂતિ થઈ ગયા પછી એને છોડી દીધું. હવે મારે શું કામ? સ્થૂલ શરીર પણ એને માટે નકામું, માત્ર પોતાના આયુષ્યનો સમય પસાર કરવા પૂરતો જ જીવે. શરીર એ સાધન છે, આત્મતત્વ એ સાધ્ય છે. શરીરમાં રહેલા આત્મતત્વને સાધવાનું છે, સાધન સાધ્ય. અને શરીર ન હોય તો તમે આત્માને સાધી નહીં. પણ એ સાધન સાધી લીધા પછી ઉર્મી એટલે હવે શરીર પ્રત્યે કોઈ ભાવ નથી, કોઈ અભ્યાસ નથી, કોઈ આસક્તિ નથી. કેમ? કે મારા સ્વસ્વરૂપનો આનંદ, મારા સ્વસ્વરૂપની અનુભૂતિ મેં પ્રાપ્ત કરી, મને મારું સ્વરૂપ મળી ગયું. ત્યાં આપણને ક્યાંક બહાર ગયા છીએ, સરનામું છે પણ જડતું ના હોય, તો કોઈ ભાઈને કોઈ રિક્ષા લઈને કે ભાઈ અમુક વિસ્તાર બતાવને, અમુક સોસાયટીમાં જવાનું છે, અમુક બગલા નંબરમાં, પેલો ચેક મૂકી જાય. પછી એ રિક્ષાવાળાને આપણે બહાર ત્યાં ત્યાં મૂકીને આપણે મકાનમાં બેસી જઈએ, બરાબર છે? પછી રિક્ષા અમુક જોવાઈ જતા સાધન માહિતી ઉર્મી અને જરૂર હતી, ઉર્મી હતી ને સાથે લીધું, પણ ડેસ્ટિનેશન આપણને સ્થળ મળી ગયું. જા તાર બસ, તું આવજો, હા જા, પતી ગયું મારું કામ. એમ શરીર સાથેનો વ્યવહાર પણ એવો હોય છે. જેવા સિદ્ધ મહાપુરુષો જીવિત સમાધિ દ્વારા પણ આ શરીરની મારે કોઈ જરૂર અને વેંધાણી શું કરી. જેમ પોટલામાં કંઈક એવી વસ્તુ નકામી કામ વગરની હોય, હું ક્યાં પોટલામાં માથે લઈને ફરું? ઉતારી કાઢીને ફેંકી દઈને પછી બાકીનું પોટલું લઈને આવ્યું. ખેડૂત હોય, ઘાસ કાપ્યું હોય, ઉખાડ્યું હોય તો ઘેર લઈ જવું છે, પણ અંદરની માટી ખંખેરી નાખે ત્યાં વજન ક્યાં લઈ જવું? મારે ઘેરે કામ નથી લાગવાનું. એટલે જેની જરૂર હતી એને ખંખેરીને કાઢી નાખે, બાકીનું લઈને ચાલતો. એમ શરીર પણ ખંખેરી નાખે. માણસ જ્યારે કોઈ કથા મંડપમાં જઈને બેસે ને, અને કથા પૂરી થઈને થાક્યો હોય તો કપડાં ખંખેરીને ઊભો થયો, દુકાને ધંધે બેઠો હોય, ત્યાં ગાડી પરવારી ગઈ હોય તો બધું સમેટીને ત્યાંથી. જ્યારે માણસ કેવો તે જીવન પૂરું નથી થાકે ને, આ શરીર ખંખેરીને ચેતના આત્મચેતના કહેવાય. આ શરીરની કઈ જરૂર નથી ખંખેરી ચાલવા માટે. જેમ આપણે આપણા કપડાં ખંખેરી ઉપરથી ઉડી જાય ચાલવા માટે, એમ આત્મચેતના આ શરીરને ખંખેરીને ધૂળની માફક કાઢી નાખી અને ચાલ. સાધન માહિતી ઉર્મી તાત્પર્ય જે સાધ્ય છે એ પ્રાપ્ત થઈ ગયું, પછી આ શરીર પણ કચરો, પાંજરામાં પુરાયેલી આત્મચેતના એને પણ સમય કે લાગ મળે ને, તો જેમ પાળેલું પાંજરાનું પક્ષી ફરકટું ઉડી જાય, ઉઘાડું દેખે, ઉઘાડું દેખે એટલે એમ આત્મચેતના પણ આ પાંજરું તો છે જ, હાડ પિંજર કહ્યું, હાડ એ લાગ મળે ને, કંઈક બારણું ખુલી ગયેલું મળે ઉડી જાય પાંજરું, પિંજર તો પડી રહ્યું દેવળ જૂનું તો થયું હમ કરો છોડી દે. આ છે સાધન માહી કુર્મી અલે. પછી એને સાધન ની કશી જરૂર ના, ભજન કરવાની જરૂર ના, ધ્યાન સમાધિ કરવાની કશું જરૂર ના, એને માળા ફેરવાની જરૂર ના, ભગવાન નું ભજન કરવાની જરૂર ના. કેમ કે પોતે એના મય થઈ ગયો. સાધન ભજન ની અંદર તમે ધીરે ધીરે આગળ વધશો તો પાછળ નું તમને ની જરૂર આગળ. એટલે સુધી એ મહાપુરુષો ને જોયા છે, સાંભળ્યા છે. રામ મહારાજ બહુ કર્યું, હવે શું કરવા જેવું વાત છે.